श्रीवासुदेव विमलामृत धाम वासम नारायणं दरकतारण नाम धेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। આજે સંવત 2067 જેઠ વદ એકાદશી છે, વડનગરમાં દેવોનો પાટોત્સવ છે, અને આજે રામાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પીપલાણામાં મળ્યા, ઈ આ જેઠ વદ એકાદશી પવિત્ર તારીખ 27/11 વિજ્ઞાનાનંદ સ્વામીનો અક્ષરવાસ છે સુરતમાં। આજની આ પવિત્ર તિથિ આપણે પૂર પહેલાનો તરંગ 18મો વાંચવો છે, ભક્તિ દેવી ધર્મ દાદાના લગ્ન। અદભુત આમાં વર્ણન છે। જાડી જાનું જોડી બાલ શર્માજી ને ભાગ્યવતીજી ઇટાર ગામ થી નીકળ્યા છે, ગાડા જાજા છે, બધા એ ગીત ગાતા ગાતા વાતા છપૈયાપુરમાં આવી ગયા। સૌને અપાર આનંદ થયો। જાન આવી સાંભળીને કૃષ્ણ શર્મા તે જ સમયે સન્મુખ આવ્યા, સ્વાગત કરવા માટે વેવાએ હાજર રહેવું જોઈએ। તેમના દિલમાં અત્યંત ઉમંગ હતો। હાથી અને ઘોડા ઉપર બેસીને તેમના કુટુંબી અને પરિવારના લોકો પણ સાથે આવ્યા, બધાએ આવવું જ જોઈએ ને। આવી વાત સાંભળીને ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામીને ધર્મદેવના વિવાહની અનુપમ વાત પૂછી કે તો પછી મને જરાક વિગતવાર મુક્તાનંદ સ્વામી તમે લગ્નની વાત કરજો। ત્યારે મુક્તાનંદ સ્વામી તેમની આગળ તે વિવાહની વાત જેવી હતી તેવી સાક્ષાત આમ જોઈ હોય ને એમ માંડ્યા વર્ણન કરવા। દાદા ખાચર સાંભળો, જાન આવી ત્યારે અનેક તોપોનો અવાજ થયો, ધડિંગ ધડિંગ ધડિંગ, ગમે નથી લાવ્યા પણ તોપો લાવ્યા। સૌએ સામ સામે વંદન કર્યા, કુશળ છો ને, સુખી છો ને, મોજમાં ને, આકલા આકલા, આમ બધાએ એકાબીજાના કુશળ પૂછ્યા। પછી બાલ શર્માએ નમ્ર ભાવે કૃષ્ણ શર્માની રૂચિ પૂછી, જરાક મરજી જાણી લીધી। ત્યારે એમણે કહ્યું, આપ જેમ ચાહતા હો એમ કરો। લ્યો એ એવા ને બાલ શર્માને કે તમને જેમ ગમે એમ, વેવાય હોય તો આવા હોય, એકબીજાની મરજી ભળી જાય એવા, ખોટા રાંડવા ખેંચીને તોડે એવા નહીં। પછી બાલ શર્માની આજ્ઞાથી અનેક પ્રકારના અપાર વાજિંત્ર વાગવા લાગ્યા, ભાઈ ભાઈ, તે સિવાય કથક જાતિના લોકો કુશળતા ભર્યું નૃત્ય કરીને વગાડવા લાગ્યા। એ દેશમાં કથક નૃત્યનો બહુ આમ ચાલ છે, લગ્ન થાય ને ત્યારે ત્યાં કથક નૃત્ય કરે। કથક નૃત્ય જોયું છે તમે? કરી બતાવો, મને થોડુંક આવડે છે, શું છે? પણ આ લોકો કાંઈ એ પ્રમાણે વાજા વગાડતા નથી કે આપણને કથક નૃત્ય કરવાનું મન થાય, આમ જરાક જામી તો કરી હોય। કુશળતા ભર્યું નૃત્ય કરીને જાણતા હતા, અને બીજાઓ પણ જે નૃત્યમાં કુશળ અને રૂચિવાળા હતા, નાચગાનમાં જેને બહુ મજા આવતી હતી, બધા ઊભા થઈ ગયા। હમણાં આવી નહોતા ઊભા થઈ ગયા, એક બે જણા તે બધા આવ્યા અને તે પ્રસંગે નૃત્ય કરવા લાગ્યા। હિન્દુસ્તાનમાં લગ્ન સમયે આવા બધા નાચગાનના પ્રોગ્રામો થતા હોય છે પહેલેથી જ, અને હવે તો એ સર્વવ્યાપી બની ગયું છે। આપણે પણ અહીંયા હવે રાસને નામે કે ડાન્સને નામે કે ડાયરાને નામે કે પ્રોગ્રામના નામે છેવટે ભજન કીર્તનના પ્રોગ્રામમાં પણ આવું બધું તો આપણે પણ ભગવાનને મેન રાખીને કરી લઈએ છીએ, પણ કરીએ છીએ તો ખરા, આ હવને ભાવતી વસ્તુ છે। માટે સંગીતને અને નાચગાનને કદી નિંદશો નહીં, પ્લીઝ, જે બહુજન પ્રિય હોય એની ટીકા હારી નહીં, માટે એ ધંધો ન કરતા। અમે ગયા હતા વૃંદાવનમાં અખંડાનંદજીના આશ્રમમાં ઘણો વર્ષ પહેલાની વાત છે, તો ત્યાંના એક પંડિતજી અમને મળેલા, તો એમણે ગુજરાતી જે આજના મોટા મોટા વક્તાઓ જે સંગીતમાં રાગમાં કીર્તનમાં કથા કરે છે ને એની ટીકા કરી, સમજાણ? એને તો નામ લઈને કરી હતી, હું નામ નહીં લઉં. એ તુમારે ગુજરાત મેં ઓ હૈ વો હૈ, ઓ ક્યા સબ ફંદ કર રહા હૈ. મેં કીધું શું છું પંડિતજી? અરે વો સંગીત કે તબલા બબલા લેકર લોકો કો કથા સુનાતે હૈ, હમારે યહાં વૃંદાવન મેં એસા નહીં ચલતા, હમ તો કેવલ મક્ખન ખાને વાલે હૈ ઓર સભી કો મક્ખન હી ખિલાતે હૈ, એ તબલા ફબલા સંગીત બંગીત નાચ ગાન એ છબ ખટ્ટી છાશ હમ પીતે નહીં ઓર કિસી કો પિલાતે ભી નહીં. એવી એણે ખૂબ વાત ઈર્ષામાં ઈર્ષામાં કરેલી, અને એની કથામાં પાંચ દસ ડોશીઓ બે ચાર ડોહા આવતા હોય, એ વળી જેની કથામાં લાખો માણસ ભેગા થઈ જતા હોય અને કેટલું જ એની કથામાંથી પામતા હોય, જીવન પરિવર્તન થતા હોય, ભગવાનમાં જોડાઈ જતા હોય, એવા વક્તાની ઈર્ષ્યા કરી અને રાગ ગાન નાચ તાન સંગીત બધાયનું એવું કાપતા હતા, તે મન નહોતું ગમ્યું. એટલે હું તમને કહું છું કે આવું ન કરું. આ બધું ધરમદાદાના લગ્નમાં હતું, ભક્તિ માતા પૈણ્યા ત્યારે આ બધું કથક નૃત્ય નાચ ગાન બધું થયું હતું. જો આજ કોઈ ધરમદાદા ભક્તિ માતા ભણતા હોય એમાં આવું કદી ક્યાંક ભાળી જાઓ તો તમારે કોઈએ પણ દુખી થઈ જવું નહીં. અને ભક્તિ માતાના ધરમદાદાના લગ્ન યાદ કરવા, કે લગ્ન હોય ને આ જરાક આવું હોય હોય એ કાંઈના ધ્યાન કરવાની શિબિર થોડી છે. બહુ બધા નૃત્ય કરવા લાગ્યા લગ્નમાં ભાઈ, અને બંદીજનો ધર્મદેવના અપાર ગુણોનું ગાન કરવા લાગ્યા. ધર્મદેવનું મુખ પૂર્ણ ચંદ્રમા જેવું હતું તે દેખીને નગરજનો મોહી ગયા બધા દોડી દોડીને વરરાજાને જોવે, આમ ઉપરા ઉપર પડે જોવામાં, તો દેખતાની સાથે હવ સમજી ગયા કે ધર્મ તો કોઈ દેવ છે, દેવ સામાન્ય મનુષ્ય નથી. હું કે ભીમા, તો કે સાચી વાત છે પ્રેમા. એમ છપૈયામાં બધા વાતો કરવા માંડ્યા. ઘણા લોકો તો બોલતા હતા કે ભક્તિના ભાગ્યને પણ ધન્ય છે, આપણી બાળા ફાવી ગઈ, શું કહો છો? તો બરાબર છે, કૃષ્ણ શર્માના પણ અપાર ભાગ કહેવાય, હો આવા જમાઈ રાજ મળે નહીં હો, એ જેને દરવાજે ધર્મના જેવો વર, આ હા હા હા, એમ લોકો વખાણ કરે છે. ધર્મદેવને જોઈને મોઢું નથી બગાડતા, ઓ બાપ નળિયા જેવું ના હાય તાવડીને તળિયા જેવો રંગ, કઠણાય બિચારી છોડી નહી, આવો ભટકાડી દીધા બાપાએ. આવી કોઈ ત્યાં ટીકા વાતો થતી નહોતી. જેવા ભક્તિ માતા એવા ધરમદાદા, ખરેખરી જોડ હતી. બોલો, ક્યાંક ક્યાંક તો એવા કઝોડા થઈ ગયા હોય, તો આપણને એમ થાય કે આવું સ્કૂટરના વ્હીલ ને સામે ટ્રેક્ટરનું વ્હીલ આ તે કઈ રીતે ગાડું હાલે એમ. હા, એનું કરવું હોય હું પાંચ સાંદ્રાણી કરાવો તો હરખું થાય એમ હોય નહીં. તોય ઘણા વ્યવહાર થતા પહેલાં, લગ્ન થતા પહેલાં થોડાક ચાંદ્રાણી કરીને રંધાબંધા મારીને કાંઈક મેળ તો લાવે છે, પણ થોડા દી હરખું રહ્યા ને પાછું હતું એનું થઈ જાય છે. આવું બધું હાલ્યા કરે. હવે આમાં શું છે, ગોલર મરસાનું બી હોય ને એ પ્રમાણે જ મરસું થાય, શેડિયા મરસાનું બી હોય તો એ પ્રમાણે જ થાય. હવે આમાં એ શું કરે હવે. આ તો ભાઈ અનુપમ જોડી હતી. નગરના લોકો ઘેર ઘેર બોલતા હતા કે ઉત્તમ ભાગ્ય સિવાય આમ બને નહીં. સમગ્ર સરવાર પ્રદેશમાં લોકો એને ધર્મ કહે છે. આહા, ધર્મના જેવી ઊંચી પદવી તેઓ ધારી રહ્યા છે. તેને લીધે જ આ ધર્મના સમાન દેશભરમાં બીજો કોઈ નથી. યોગ્ય વિવાહથી ઉલ્લાસમાં આવી ગયેલા નાગરિક લોકો આવું બોલતા બોલતા પોતપોતાને ઘેર ગયા. કૃષ્ણ શર્મા જાનનું અત્યંત સ્વાગત સન્માન કરીને પોતાને ઘેર ગયા. બધાને ઉતારા થઈ ગયા. પછી વિવાહ કરવાનો બધો જ વિધિ સારી રીતે તૈયાર કરાવ્યો, જેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં એવો અત્યંત શોભતો મંડપ રચ્યો. તેના મધ્યે ચિત્ર વિચિત્ર રીતે વિશાળ વેદી અદ્ભુત રીતે સજાવી હતી. સારી રીતે સજાવેલો સોનાનો કળશ તેમાં મધ્ય થાપ્યો, વિધિપૂર્વક ઊંચા સ્તંભ પણ રોપ્યા, અનંત પ્રકારના કેળના સ્તંભ પણ રોપાવી અત્યંત શોભા વધારી દીધી. તેમજ દ્વાર પર મોટા તોરણ બંધાવ્યા હતા, બિલોરી કાચવાળા અપાર દીવડાઓને ઝાડની જેમ ગોઠવાતા. તેનું તેજ ઝળહળી રહ્યું હતું. નગરની બજારોને સ્વચ્છ કરાવીને તેમાં સુગંધી જળ છટાયું હતું. ભાઈ ભાઈ, બજારમાં જેટલી દુકાનોના દ્વાર હતા તે બધાને ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યા હતા. દ્વાર પર કેળના સ્તંભ રોપ્યા હતા અને અપાર દીવાઓ કર્યા હતા. બાલશનમાં કેટલાક કઠ કેલીના ઝાડ બનાવ્યા હતા. તેને જ્યાં જ્યાં ચોક પડતા હતા ત્યાં ત્યાં બજે રોપાવી દીધા હતા. કઠ કેલીના ઝાડ. ભાઈ ભાઈ, જ્યારે બરોબર મધરાત થવા આવી ત્યારે જાન માંડવે જવા તૈયાર થાય. વરઘોડો નીકળ્યો બાગડધમમાં. બાગડધમમાં હાથી ઘોડા રથ જે લાવ્યા હતા તે બધા તૈયાર કરાવ્યા. વરઘોડામાં બધું ગોઠવ્યું. વરરાજાને સુખપાલમાં બેહાડ્યા અને તે નગર તરફ ચાલ્યા. અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. તે જાનની આગળ ચાલતા હતા. હજી બજાર સપૈયામાં એકે હરખી નથી. હા, પણ ભગવાન હોય, ભગવાનના માતા પિતાના લગ્ન હોય, ત્યાં બધો દેવતાઓ બધા મોટા નગરો રચી દે, ત્યાં મોટી બજારો થઈ જાય, ત્યાં હાથી ઘોડા આવી જાય. આ બધું દિવ્ય અલૌકિક કહેવાય. માઇક ચક્ષુથી જોવાય નહીં. હેમ આ બધી દિવ્યતા સમજે એને લાભ છે, અને લૌકિકપણું જેને રહે એને સુખ આવે નહીં. માટે લૌકિક મતીનો નાશ કરો, દિવ્ય મતી ઊભી કરો. હાથી ઘોડા આમ તમે બધા ધર્મદાદાની જાનમાં ગોઠવાઈ જાઓ. સમજાણો? અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. તે જાનની આગળ ચાલતા હતા વાજાવાળા. તોપના જેવા હજારો અવાજ થતા હતા. જાન ઊભી બજારે ચાલી. દારૂખાનું જેટલું હતું તે બધું ફૂટવા લાગ્યું. બધી મહિલાઓ મંગળ ગીત ગાવા લાગી. કોઈ મૂંગી રહેતી નહોતી. ત્યારે મહાન ઉત્સવ જામ્યો હતો. બધીઓએ ગાવું જોઈએ. પછી બે ચાર ગાય બીજી ગપ્પા મારે કેટલું ખરાબ લાગે. અબીર અને ગુલાલ પુષ્કળ ઉડતો હતો. તેના રંગથી બધું આકાશ છવાઈ ગયું હતું. વિમાનમાં બેસીને દેવો આવી ગયા. તે બધા યશોગાન કરવા લાગ્યા. ધર્મદેવ આવ્યા એટલે ત્યાં અપ્સરાઓ નાચ કરવા લાગી. જો લગ્ન હોય ને બધું હોય. તેમના જરિયાની નિશાનો અનંત આકાશમાં ફરફરતા હતા. જાનની શોભા એવી રીતની હતી કે તેનું વર્ણન કરવા છતાં પાર આવતો નથી. જ્યારે ધર્મદેવ તૈયાર થઈને તોરણ આવ્યા અને જ્યાં એમને હાહુએ જોયા ત્યાં તો હાહુ વરનું પૂજન કરવા મલકતે મુખે આવ્યા. હો, સાસુ એટલે કે ભવાની દેવી ધર્મદેવને પોખવાનો વિધિ કરવા માટે તે સ્થળે બધી સામગ્રી લઈને આવી ગયા. લોટનું પિંડિયું, પેલી તકલી, એવું બધું આવે ને કઈ, આ એ બધું થાળી લઈને ભોગી ગયા. આરે એક બ્રાહ્મણ હતા અષ્ટમ પષ્ટમ સમર્પ્યામી વાળા. જયારે ધર્મદેવ સુખપાલમાં બેસીને માયરે આવ્યા ત્યારે બંને વેવાય પરસ્પર મર્મ ફેર્યા વચન બોલતા હતા. પાછું જરાક આ માસી મશ્કરી ને એવું બધું પાછું હોય માપનું રાખવું. હસ્તામાંથી ખસતું થઈ જાય. પાછું જયારે ધર્મદેવ માયરે આવ્યા ત્યારે તેમને ચોકી ઉપર બેસાડ્યા. તેને ભક્તિ દેવી કહેવાય છે. તે કન્યા પછીથી મંડપમાં લાવ્યા. તે સમયે ત્રિલોકીમાં અન્ય કોઈ સ્ત્રીઓમાં ન હોય તેવી ભક્તિ દેવીની શોભા હતી. તેમને એટલા બધા ચિત્ર વિચિત્ર વસ્ત્ર અને ઘરેણા પહેરાવ્યા હતા કે તેનું વર્ણન કરી શકાતું નથી. તેમના કર અને ચરણોમાં અપાર આભૂષણો પહેરાવ્યા હતા જેનો રમજમ 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 શબ્દ થયા કરતો હતો. નાઈ જાતિની સ્ત્રી ભક્તિ માતાને પોતાની કેરી ઉપર તેડીને લાવ્યા. જોયું? રેશમી વસ્ત્રોથી તેમના બધા અંગો ઢંકાયેલા હતા. તેમના મુખને કોઈ જોઈ ન શકે તે રીતે તેમને ત્યાં લવાયા હતા. ભક્તિ દેવીને ધર્મદેવને ડાબે પડખે ઉલ્લાસથી બેસાડ્યા. વિદ્વાન બ્રાહ્મણનો વેદ મંત્રોનો ઉચ્ચાર ચો તરફ છાઈ ગયો. મંગલને માટે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. જ્યારે તલ અને તાજું ઘી આવ્યું ત્યારે કુશળ બ્રાહ્મણ હોમ કરવા લાગ્યા. સામવેદના મંત્રોનું ગાન થયું ત્યારે તેના ધ્વનિથી આખું આકાશ છવાઈ ગયું. વિઘ્ન નિવારણ કરનારા ગણપતિજી આવીને મંડપમાં બિરાજમાન થયા. બ્રાહ્મણનું મહત્વપૂર્ણ સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મા પણ અનુપમ રીતે ત્યાં આવીને બેસી ગયા. વિપ્રનું રૂપ લઈને ત્યાં શંકર દાદા પણ ખુદ પધાર્યા છે. તે જ રીતે ઇન્દ્ર પણ આવ્યા, શારદા આવ્યા, શેષજી આવ્યા. બધા દેવો પણ વિપ્રોના રૂપમાં આવીને ત્યાં બિરાજ્યા. તે સમયે ધર્મદેવના પ્રિય કુળદેવ કહેવાતા મહાવીર હનુમાનજી પણ ત્યાં પધાર્યા. બોલો, હોય જ ને પછી બધી જમાવટ. આઠે દિગ્પાલ દેવ આવ્યા. ધર્મદેવના વિવાહ થાય છે એવું સાંભળીને કોઈ દેવ આવવામાં બાકી રહ્યા નહીં. આમંત્રણ આપ્યું હતું એ આવ્યા ને બીજા આવ્યા. કોને અરખ ન હોય, પોતાના ધન્ય ભાગ્ય છે આવું માનીને બધા દેવ આવ્યા. ધર્મદેવને ભેટ અર્પણ કરવા તે સૌને અત્યંત આનંદ હતો. એસે સમય બેર બેર આયો નહીં આવહી નહીં. આવો સમય વારે વારે આવ્યો નથી ને આવશે નહીં કે સિદ્ધાનંદ સ્વામી અરે અરે એસે સમય બેર બેર આયો નહીં ને આવશે નહીં
એસે સમય બેર બેર
ભલે 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 ભલે
આયો નહીં આવહી
અરે યું જાની બિનતે દેવ આયે વિચાર કર
યું જાની બિનતે દેવ આયે વિચાર કર
આવો અવસર આવ્યો નથી આવશે નહીં એવું જાણીને બધા દેવતાઓ બિનટેર વગર તેડાવે આવી ગયા જો યું જાની બિનટેર દેવ આયે વિચાર કર કે આમાં કઈ આમંત્રણ ની રાહ જોવાય નહી
મનુ આમંત્રણ આવે પછી જાવ તો ઠેઠો રહી ને આ કોણ તને બોલાવે
ભૂગી જાવ અમુક જગ્યાએ તો છે ને આમ આમ કરીને ઘરી જવાય ત્યાં માની રહી ને તો મરી સમજી જવાય કેમ બોલ્યા નહી અંબાલાલ કાકા
અક્ષરપતિ અવિનાશ શ્રી પુરુષોત્તમ કૃષ્ણ હરિ
અક્ષરપતિ અવિનાશ શ્રી પુરુષોત્તમ કૃષ્ણ હરિ
અરે પ્રસન્ન કરન કાજ અંતર ગૂઢ વિચાર તેહિ
પ્રસન્ન કરન કાજ અંતર ગૂઢ વિચાર તેહિ
અરે અંતર ગૂઢ વિચાર તેહિ તમને એમ થાય કે દેવતાઓ બધા વગર તેડાવે હબા હબ ધર્મ દાદાનંદ માતાના લગ્નમાં પોગી ગયા તે દેવતાઓને ત્યાં કઈ ખાવા પીવામાં રસ નતો આમાં લખ્યું અક્ષરપતિ અવિનાશ શ્રી પુરુષોત્તમ કૃષ્ણ હરિ પ્રસન્ન કરણ તાસ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે અંતરગૃઢ વિચાર તેહી આ દેવતાઓના હૃદયમાં એમ હતું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ એના આ મા બાપ બનવાના છે એના આ લગ્ન થાય છે માટે ભગવાન સર્વાવતારીને રાજી કરવા માટે આપણે જવું જોઈએ દિલમાં પુરુષોત્તમ નારાયણનો રાજીપો લેવાની ભૂખ હતી માન મોટાય કે ખાનપાન હારું દેવો અડિયું નહોતા દેતા પાછા જોજો ભગવાનનો જ્યાં રાજીપો મળવાનો હોય ત્યાં આમંત્રણના રાહ ન જોવાય કોઈ મોટો યજ્ઞ થતો હોય જગનમાં આમંત્રણની રાહ ન જવાય કાંઈ કથા જ્ઞાન યજ્ઞ જાહેરમાં થતો હોય એમાં કોઈ દી આમંત્રણની રાહ ન જોવાય નહીતર માની ગણાય ઘણાને એવું હોય છે કે આપણને કઈ આમંત્રણ પત્રિકા આવી નથી મને તે મંદિર આવી હતી મંદિર તો ભાળી હતી મેં તો વાંચી હતી એમાં લખ્યું હતું સર્વે હરિભક્તો તથા કોઠારી લખ્યું હતું પણ મને નથી આવી ઘરે તે મંદિરમાં સર્વે હરિભગત એમ લખ્યું મંદિરમાં કંકોત્રી આવી એ બધાને ન આવી ગઈ કહેવાય પૂગી જવું જોઈએ ને બરાબર ને આમ તો જાહેરમાં પોસ્ટર માર્યું હોય એટલે સમજી જવાનું હોય કે આ હવને નિમંત્રણ છે પછી લાભ લેવો હોય ભગવાનને રાજી કરવા હોય તો આપણે પૂગી જવું જોઈએ દેવતાઓ ડાયા અને આપણે જો આમ ન કરતા હોઈએ તો ગાંડા સમજી ગયા કે નહીં આમ 18મો તરંગ સમાપ્ત થયો હવે 19મો તરંગ ઉત્તમ રાજાએ હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે હવે મને કન્યાદાનની બધી વાત કઈ સંભળાવો કૃષ્ણ શર્માએ પોતાની દીકરી ભક્તિ માતાનું કન્યાદાન કઈ રીતે કર્યું સ્વામી એમ બની એ બધી વાત મને કહો આપ પરમ સુજાણ છો મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થયું દાદા ખાતર તો ભારે બધું પટપટ પટપટ પૂછી લેશ હો મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના પ્રશ્નની પ્રશંસા કરી થોડાક વખાણ કર્યા અને પછી બોલ્યા થોડાક હસતા હસતા મુક્તાનંદ સ્વામી કે દાદા તમે બધું જાણતા રહેશો તમને નહીં ખબર હોય છતાં જ્યારે પૂછો છો ત્યારે હું કહું છું દાદા ખાતર હસ્યા આમ તો બધી ખબર જ હોય ને સ્વામી પણ મજા બહુ આવે છે હો કઈ શેરાનો સ્વાદ એકવાર સાખ્યો હોય પછી કઈ શેરો ન ખવાય ભજીયા એકવાર ખાધા પછી જિંદગીમાં હવે ખાઈ લીધા છે રવા દો એમ કરાય શ્રીખંડ નો દૂધ પાક એક વાર લઈ લીધો હોય પછી જયારે આવે ત્યારે એમ કેવાય મેં ખાધો સરવાદ્યો કેવાય એમ. આ કથા તો જયારે સાંભળીએ જેટલી વાર સાંભળીએ એટલી વાર સાંભળીએ પૂછી પૂછીને સાંભળીએ અવવાદ્યો અવવાદ્યો. હે આ તો આપણે જમવા બેઠા છીએ ને તો પછી સ્વામી પીરસો દાદા ખાચર કે અવવાદ્યો બહુ મજા આવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે દાદા તો પછી માંડો સાંભળવા. જુઓ કૃષ્ણ શર્માએ ધર્મના હાથને પકડ્યો અને એમના પત્ની ભવાની માતાએ ભક્તિનો હાથ પોતાના હાથે પકડી અને ધર્મના હાથમાં હોંપ્યો. લ્યો આને હસ્તમેળાપ કહેવાય. કૃષ્ણ શર્મા અને ભવાની તે બંનેએ આ રીતે કન્યાદાન કર્યું. પછી તે સમયે વરવધુ બંને અગ્નિકુંડને હાથ ફેરા ફેર્યા. વરનો ખેસ અને કન્યાની ઓઢણી યાને કે ચુંદડી બંનેના છેડાની એક ગાંઠ બાંધી. તે સમયે ત્યાં આવેલા લોકો વરકન્યા બંનેને સોનાના અને રૂપાના દાન આપવા લાગ્યા. તે દંપતીને હાથી ઘોડા અને ગાયોનું ઘણું દાન અપાયું. દેવોએ અપાર સમૃદ્ધિ આપી તેનો કોઈ પાર પમાય એમ નથી. તે પછી વરકન્યા ઘરમાં આવ્યા. બંને અનંત મહિલાઓ બેઠી હતી તેની શોભા વર્ણવી શકાતી નથી. દંપતી ઘરમાં આવ્યા વચ્ચે અનંત મહિલાઓ બેઠી હતી ત્યાં આવીને બેઠા કાંઈ કહી શકાતું નથી. પછી દહીં અને સાકર જે ભેળવેલા હતા તે બંનેને મુખમાં આપ્યા. ચરુનો પ્રસાદ ખવડાવ્યો અને તે રીતે જ પાસાની રમત પણ રમાડી. આ લવિંગની લાકડી એ રાયવર દડે રમે આવે છે કઈ. તે પછી સ્ત્રીઓએ બંનેના વસ્ત્રોની ગાંઠ ખોલી નાખી. આ રીતે વિવાહનું કાર્ય પૂર્ણ કર્યું. વિવાહ વિધિ કરાવનારા ગોરને અપાર દાન આપ્યું. તે વખતે ચારે બાજુ જય જયકારનો ધ્વનિ થઈ રહ્યો હતો. દેવોએ દુધંબી વાજા વગાડ્યા તેનાથી આકાશ ગાજી ઉઠ્યું. જાન ઉતારાને મકાને આવી અનેક પ્રકારના પાકો બનાવ્યા હતા. કૃષ્ણ શર્માએ દેશની રીત પ્રમાણે સૌને જમાડ્યા. બે દિવસ સુધી સારા સારા પાક કરી સૌને સાવધાનીથી ખૂબ જ જમાડ્યા. આમાં સાવધાનીથી બધાને જમાડી દેવા પડે. રહી જાય એ આપણું છે ને ફોહડપણું કહેવાય. બીજે દિવસ સવાર થયું. જાન પાછી જવા તૈયાર થઈ. બાલ શર્માએ સ્તુતિ પાઠકોને પુષ્કળ દાન આપ્યા. ઢોલીને આને તેને તે સિવાય બ્રાહ્મણોને પણ અપાર દાન આપ્યા અને સેવા કરનારા નોકર ચાકરોને પણ પુષ્કળ ધન વગેરે આપીને ખુશ ખુશાલ કરી નાખ્યા. હો ગેમલો રામલો ઠેકડા મેંડ્યા મારવા કે આવા લગ્ન કાયમ થતા હોય તો સારું, ભૂખ વહી જાય આપણી તો. તે સમયે કૃષ્ણ શર્મા બાલ શર્મા પાસે આવ્યા. કૃષ્ણ શર્માને ભવાનીએ પ્લાન કર્યો છે. હજી ઇટારવાળાને કોઈને ખબર નથી. આવ્યા ધીમે રહીને બંને હાથ જોડ્યા કૃષ્ણ શર્માએ. કેમ કે આજ એ માંગણ બન્યા છે. માંગણે હંમેશા હાથ હેઠો રાખવો પડે ને આમ જોડેલા રાખવા પડે. દાદાગીરી કરે મગાય નહીં, શીખવું આય શીખવું. આમાં કોકની પાસે માગવા જાય ને ત્યારે એમના કહે હવે આપી દે. કેમ મગાઈ આવડવું જોઈએ. હાથ જોડ્યા અને પ્રેમથી કહેવા લાગ્યા આપ સત્યવાદી છો, જોજો ઉદાર દિલના છો અને પરોપકારી છો, એટલા માટે હું મારા મનના વિચારોને આપની આગળ બોલીને રજૂ કરું છું. આપ આવા ન હોત તો હું વિચાર ન કોત. હો આપના પુત્ર ધર્મ હજી તો નાની ઉંમરના છે. કાશી જઈને તેઓ બધા વેદ અને પુરાણોને ભણ્યા છે. આપ પણ તે બધા ગ્રંથોને ભણ્યા છો અને સૌના ધર્મોને જાણો છો. અમે બ્રાહ્મણ હોવા છતાં એ ભણ્યા નથી. અભણ છીએ અભણ. અને સૌના ધર્મને તો તમે જાણો છો, અમે અભણ શું જાણીએ ને શું લોકોને જણાવીએ. અમે બ્રાહ્મણ હોવા છતાં એ કાંઈ ભણ્યા નથી. અને મને એની કાયમ ચિંતા રહ્યા કરે છે કે અમારા બાપાએ કાં તો અમને ભણાવ્યા નહીં, કાં તો અમે મોવા નિહાળ્યા જઈને મહેનત કરીને ભણ્યા નહીં. અમારા જેટલા બાળકો છે તે કોઈ તે વિદ્યા ભણ્યા નથી. બધા જ શાસ્ત્ર એમ પોકારીને કહે છે કે વિદ્યાદાનનું પુણ્ય ઘણું છે, વિદ્યા સવે ભણવી જોઈએ. ભણ્યા વગરનો માણા પશુ જેવો છે, આંધળો છે. આજ ભણ્યા વગરના માણાને અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકા ક્યાંક જવું હોય ફરવા તો કાંઈ વાંચતા આવડે નહીં, બિચારો આંધળો જ તો. માટે હવ ભણજો, તમારા બાળ બચ્ચા દીકરી દીકરાઓને ભણાવજો, બાપા ભણાવજો, દીકરીઓને ભણાવજો. એ ભણશે તો સુખી થશે. ભણાવ્યા વગર છૂટક્યો નથી. કાળજી રાખીને ભણાવવા જોઈએ. અમારા સાધુ સંતો પાર્ષદોએ પોતપોતાની રીતે સદગ્રંથ શાસ્ત્ર બીજું ત્રીજું બધું વાંચવું જોઈએ, ભણવું જોઈએ, વિચારવું જોઈએ. આ બધું કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે દરેકે વિદ્યા ભણવી, અને વિદ્યા ભણ્યા હોય તેને બીજાને ભણાવવી. આવી શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. અક્ષર જ્ઞાન એ બહુ મોટું જ્ઞાન છે. અક્ષર જ્ઞાનનું દાન પણ બહુ મોટું દાન ગણાય છે. વિદ્યાદાનનું પુણ્ય તો બહુ અધિક છે. તો હવે ભણવા ઉપર ધ્યાન આપવું જોઈએ. ઘણા ભણતા નથી, કોઈ ભણે એને ગમતું નથી. સમજ્યા? છોકરા ભણે ને તે મનમાં એમ હું ભણી લેવાનું છે, ખોટા ખર્ચા કરો છો, આમ રાડ્યું નાખે. સમજ્યા? એને કાંઈ ઉપલ્યો માળ હોય નહીં. અને મા બાપ દાદા દાદી કરવું હું આનું, જેના ઘરમાં આવા અકલમઠ્ઠા વડીલ હોય ને આગેવાન હોય નેતા હોય, અરે રે પ્રભુ એ કુળનું હું થાય. અને ઘણાને તો ખબર જ નથી પડતી, ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પ્રભુએ આપેલું છે એ આપણા માટે હોના જેવું છે. સમજ્યા? ઘણાને એક દીકરી થાય, બે દીકરી થાય, એટલે બિચારી વહુને માંડે લંગરાવા, એને કરી દીકરીઓ જ દેશ. બિચારી એ શું કરે? અભાગ્ય આવે, એના હાથની વાત હોત તો દીકરો ન દેત, એને નહીં દીકરો જોતો હોય પોતાને, એવા ઉતરી પડે. ને એમાંય જો ત્રીજી દીકરી આવે ને તો એની હાહુ, એનો હારો, બાપા રે બાપા. અને ભૈણો તો પાછો એવો વિફરે, તે એના ઘરના આરે બોલતો બંધ થઈ જાય. ત્રીજા કાંઈક બાના કાઢે, હે તું સ્વામિનારાયણની ભગત છો એટલે અમારે દીકરો થતો નથી, હા અમારી માતાની માળા ફેરવી તો તરત દીકરો થાય. લે માતાના હાથમાં છે ને, શું કામ આવા ડખા ઘરમાં ગાલો છો? દીકરો થાવો ન થાવો એ ભાગ્યની વાત છે, અને દીકરી દીકરો જ ગણાય. તમારી સેવા કોણ કરશે, તમારું ગઢપણ કોણ પાળશે, એનું તમને કાંઈ ભાન છે? દીકરા હાથ હોય તો વિદેશ વિયા ગયો, ને આઈ તમે એકલા રીબાઈ ને મરો ભલા માણશો. અને કાં તો આઈ નહીં હોય ને તો હવની રીતે હવ ગોઠવાઈ ગયા હોય, મા બાપનું કોઈ રહ્યું ન હોય. એ બાપા, દીકરો કે દીકરી સેવા નથી કરતા, સેવા તો આપણા ભાઈ કાં તો સત્સંગ કાં સંસ્કાર કરે છે. માટે સંસ્કાર રાખવા, સંસ્કાર આપવા આ મોટા મોટું કામ છે. માટે દીકરો કે દીકરી હોય એને ભણાવવા, અને ભગવાન દીકરી આપે તો એ આનંદમાં રહેવું, એને દીકરો માની અને સંસ્કાર આપશો તો એ તમારી સેવા કરશે. આ બધું સમજવું જોઈએ. ઘણાય સત્સંગી હોય છે પણ સમજતા નથી, કાંઈ ભાન નથી. શું કેવું આપણે કહો? હે શું કેવું? ઉપલ્યો માળ જ નથી. પછી જે સમજણાન ડાયાન વિચારવાન માણસો હોય છે એ એમ બોલે છે કે આવા સત્સંગી, આને સત્સંગી કહેવાય? સત્સંગી થઈને આમ? માટે દરેક સત્સંગી ભાઈઓ ભાઈઓએ ખૂબ શાસ્ત્રમાંથી આ બધી વાતો પણ સમજવી જોઈએ. સંસારી લોકોએ આવી બધી વાત ખાસ સમજવી જોઈએ. વિદ્યાદાનનું ઘણું પુણ્ય છે, ભણવું જોઈએ, ભણાવવા જોઈએ, સુખી થવાનું આ સાધન છે. આપના કુળમાં અપાર વિદ્યા છે અને તેને લીધે જ આપને ઇટારમાં ગરાશની જમીન મળીશ. જો વિદ્યાને લીધે જ માણસને રૂપિયા મળે, સુખ મળે, સારા માણસોની સોબત મળે, સંગ મળે, ધંધા પાણીમાં ફાવટ મળે. માટે ભણવું જોઈએ, ભણાવવા જોઈએ, સમજો કે ના સમજો. એમાં થોડો ઘણો ખર્ચો થાય એ કાંઈ ખર્ચો ન કહેવાય, એ તો વાયવું કહેવાય. ચોપડીઓ લાવવી, કાંઈ ઇન્ટરનેટ લાવવું કે એમાં જે કાંઈ સાધનો લાવવા, એ કાંઈ ખોટા ખર્ચા નથી. ઘણાને તો એ ભાન જ નથી, એને ખોટો ખર્ચો કહે છે. લ્યો, બાંશી શહેરના રાજા જે નેત્રરાજ નામે થયા છે તેની પાસે ધન સંપત્તિ ઘણી છે. સમજાણું? આ બધું તમે ભણ્યા છો એટલે એ લોકો તમને માને છે, કહેવાનું આમ છે. ઘણા તો આ સંસારમાં ડાયા માણસો પોતાના છોકરાને ખૂબ ભણાવે છે. બોલો, ખૂબ ભણાવે, ભણતા હોય તો ગરીબને પણ મદદ કરે છે. અને પોતાના દીકરાની વહુ થોડું ઓછું ભણેલી હોય તો એને સાસુ સસરા દીકરી માનીને ખૂબ ખર્ચો કરીને એને ઘરનું કામ નહીં કરવા દેતા, ભણવા બેહાડે છે. કારણ કે ડાયા સાસુ સસરા એવું સમજે છે કે આપણા દીકરાની વહુ ભણશે તો ઘણું બધું આપણને મદદરૂપ થશે. હવે તો એ આપણે છે, ક્યાં કોકની છે, ક્યાં કોકને અર્થે ખર્ચો કરીએ છીએ. એ સારું ભણશે અથવા તો સારી નોકરી કરશે તો પૈસા જે કાંઈ આવશે તે આપણા જ ઘરમાં આવવાના છે ને. આમ ડાયા માણસો તો દીકરાની વહુ નહીં, દીકરી માનીને ભણાવવા ખૂબ ખર્ચો કરે છે. અને હાહુમાં એમ કે એક બેટા વહુ, દીકરી તું ભણવા બેસ, હું વાંચન ઉટકી નાખું, તારે પાછું વાંચવાનું છે, આ બધો તારે માથે મોટો લોડ છે, પરીક્ષા આવે છે. આમ હોય લ્યો, એ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે. હે, જ્યાં નકરી ઈર્ષ્યા જ હોય, રાગદ્વેષ જ હોય, તારું મારું જ હોય, અપનાપણ હોય નહીં, પોતિકાપણું હોય નહીં, ત્યાં સુખ રહે નહીં ભાઈ. માટે આ બધું શીખજો, નહીતર તમે હરિભગત અમારા હેતવાળા હોય ને જો અવિવેક રાખશો ને આ બધું નહીં શીખશો, તો લોકો મને કહે છે જ્ઞાન સ્વામી હું કથા વાર્તા કરીને આ બધાને સંભળાવ્યા કરે છે રોજ, આ એના બધા શ્રોતાઓ જુઓ તો ખરા, બાપરે બાપ આવા, એમ લોકો મારીએ નિંદા કરશે અને સ્વામિનારાયણ સંપ્રદાયની પણ ટીકા થાય. માટે આ બધા સંસ્કાર સંસારી લોકોએ ખાસ શીખવા જોઈએ. અહમ મૂકી દેવું જોઈએ, ઈર્ષ્યા મૂકી દેવી જોઈએ, ખોટા લોભ મૂકી દેવા જોઈએ. આ હું ઉડાડવાની વાત નથી કરતો, પણ સમજીને સદરસ્તે તમારે ધનને વાપરવું જોઈએ વિદ્યા આદિ સંપાદન કરવામાં. આપણે કોકના છોકરા છોકરીઓ કે વહુઓને ગરીબોને ન ભણાવી દઈએ તો કાંઈ નહીં, આપણા બાળકોને આપણાના જ તો ભણાવીએ. બોલો, એ કાંઈ દાને નથી કર્યું, આપણા માટે જ આપણે વાયવું ગણાય. લ્યો, કૃષ્ણ શર્મા કેટલી સરસ વાત કરે છે કે બાલ શર્માજી, આપના કુળમાં અપાર વિદ્યા છે, એને લીધે જ આપને ઇટારમાં ગરાસની જમીન મળી છે, અને અમારે અહીં કંઈ વિદ્યા નથી તો કોણ રાજા ગરાસની જમીન આપે. બાંસી શહેરના જે રાજા છે નેત્રરાજ, તેની પાસે ધન સંપત્તિ ઘણી છે, સમગ્ર દેશમાં તેમની કીર્તિ ઘણી છે, દેશમાં ઉચ્ચ જાતિના જેટલા સર્વરિયા બ્રાહ્મણ છે તેમને તેણે પોતાના ઈષ્ટદેવ માન્યા છે. આ રાજા બ્રાહ્મણ પૂજક હતો અને તે સર્વને તેમણે પોતાના રાજ્યના ગામ આપ્યા છે, તેનાથી દુનિયામાં તેનો ઘણો જ યશ વધ્યો છે. આવા રાજા પણ જે સર્વરિયા બ્રાહ્મણના સેવક થયા, તેનાથી તેની લાજ આબરૂ પણ વધી. બોલો, મોટા રાજા જેને માનતા હોય એ બ્રાહ્મણની લાજ આબરૂ વધે કે ન વધે? તે ઉચ્ચ કુળના બ્રાહ્મણ આપ છો, એવા તમે બ્રાહ્મણ છો, તેથી આપના પુત્ર ધર્મની પાસે અમારા કુળને વિદ્યા ભણાવવાની આશા છે. હે બાલ શર્માજી, તમારા દીકરા ધર્મદેવ પાસેથી આય અમારા પરગણાના બ્રાહ્મણ બાળકોને વિદ્યાદાન થાય એમ મારા મનમાં વાત છે. અને મારા ઘરના આરે અમે આખી રાત આ ચર્ચા કરીને આવ્યા છીએ, આજ હોતું છે જ કોણ, કાંઈ કા પ્રગણામાં વિદ્યાનો પ્રચાર થાય, લોકો અક્ષર જ્ઞાન પામે, ભણેલા થાય, હાવ ગરીબને કઠણાઈ આ બધી જાય તો સારું કહેશે. હો, માટે અમારા મનની જે આ વાત છે એ બીતા બીતા તમારી આગળ કહી, અમારા કુળના બાળકો સદવિદ્યા ભણીને બધા સારી બ્રાહ્મણ જાતિના રહેશે. જોયું કેવો શબ્દ વાપર્યો, અમારા કુળના બાળકો સદવિદ્યા ભણીને બધા સારી બ્રાહ્મણ જાતિના રહેશે. લ્યો, બ્રાહ્મણ જાતિ શું, પછી બ્રાહ્મણ ભણ્યા ન હોય એટલે એને કાંઈ અજ્ઞ આગાદી એનું પોતાનું જે બ્રાહ્મણનું કર્મ છે એ આવડે નહીં, પછી તો ગમે એ ધંધો ને ગમે એ દુકાન ખોલવી પડે, પેટ તો ભરવું કે નહીં. બ્રાહ્મણ જાતિના નહીં રહેજો નહીં ભણે તો. માટે મારા હૃદયના જે ઉચ્ચ વિચાર છે તે મેં આપની આગળ પ્રેમથી પ્રગટ કરી દીધા છે. આ વિચારમાં જરાય નીચાપણું નથી, ઊંચ ઊંચ વિચાર મેં આપને કહ્યા. ઉપરની બધી વાત સાંભળીને પરમ દયાળુ બાલ શર્મા તત્કાલ રાજી થઈ ગયા. જોયું એનો જીવ કેટલો મહાન હશે, એના દિલમાં આનંદ થયો, નહીતર દુઃખ થાય. પણ બોલ્યા, આ કાંઈ એમ તરત પતી જાય એવું કામ નહીં. એટલે બાલ શર્મા એવું બોલ્યા, તમે ઘણી કઠણ વાત કહીશ, રાજી થયા, પણ ધર્મ એકનો એક દીકરો એને પોતાએ ઘર જમાઈ તરીકે હાહારી આમ દાનમાં દઈ દેવાનો, એટલે કઠણ તો ખરો જ. એમાં તો કોણ ધરતી ઉપર મા બાપ હોય કે લગ્ન થાય ને તરત દીકરો ત્યાં હાહારાને દાનમાં દે દે, કોઈ તમે કોઈ દો, વાતો કરો મોટી મોટી. આ તો બાલ શર્માજીને ધન્યવાદ છે, વાત ઘણી કઠણ કહી તમે, કે હું મારા મનમાં વિચાર કરું છું વિચાર, કે તમે કહ્યું તે પ્રમાણે કરવું ઘણું અઘરું છે. હું મારા પુત્રને શા માટે મારા છેટો કરું, ઇટારમાં અમારે ઘણો જ ગરાજ છે, મારા પુત્ર ધર્મના વિના તે ગરાજ જતો રહેશે એમ પણ મને વિચાર તો આવે છે, સમજાણું. પણ હું કાંઈ આવા મારા સ્વાર્થીલા વિચારને ટેકો નહીં દઉં, સૌના ભલાને હું સત્ય સમજીશ, યદભૂત હિતમ તત્ સત્યમ, સૌના કલ્યાણમાં આપણું કલ્યાણ એમ હું વિચારીશ એમ બાલ શર્મા કહે. નહીતર અમારો દીકરો ન હોય પછી પાછળ બધું યુજ જાય ને, ગરાશે વિયોજ જાય ને, એ વાતે હું સમજુ છું. બોલો, અમારા પિતરાયો અત્યારે અમારી સાથે જ આવ્યા છે, એની પણ સલાહ લેવી જોઈએ. એમનામાં કામ થાય નહીં. કૃષ્ણ શર્માજી, પૂછ્યા વગર કાંઈ કામ કરીએ ને તો અંટવાઈએ બહુ. વડીલોને વાતમાં વિશ્વાસ આપી એને ભેળા ભેળવી અને પછી કામ કરાય, આપણે શીખ્યા જેવું છે. સમજાણો, અમારા દીકરાની અમારે તમને દાનમાં દેવાની જે વાત છે તે બધાને મળીને કરવી પડશે. કેટલી અદ્ભુત વાત કરે છે, હે? શીખ્યા જેવું છે. હો, દરેક સંસારીઓએ, કૃષ્ણ શર્મા એક કામ કરશો, હું એકલો જ અમારા વડીલોને કહીશ ને તો વળી એને કાંઈ ખરખું સમજાય ન સમજાય, એક કામ કરો ને. હું કે તમે અમારા વડીલોને જરાક હાથ જોડીને વાત કરો ને કે આ મારો આગ્રહ છે, સમજાણું, એમને હાથ જોડીને મનાવો. તેઓ અમારા જાનમાં આવેલા વયોવૃદ્ધ વિચારવાન માણસો જો મને કહે ને તો કામ હેલું બહુ થઈ જાય. હો, કે હું ધર્મને અહીં રહેવાની વાત કરું છું એમ કયો. પછી કૃષ્ણ શર્માએ બાલ શર્માના પિતરાયોની પાસે જઈને વાત કરી, જાનમાં જે મોટા મોટા આવ્યા હતા ને, જાન અહીંયા વડીલ વૃદ્ધ, એને જઈને વાત કરી. આમાં જાનમાં મોટા સમજણા ડાયા વ્યવહારવાન આબરૂવાન માણસોને આ હારું જ લેવા પડે, નકરા જુવાનિયા જુવાનિયા જાય કાંઈનું કાંઈ ઊંધું મારે અનુભવ વગરના. ભલભળેલા હોય પણ આમાં તો છે ને વરહ ખાઈ ગયેલા કોઠા હુજવાળા માણસો જોઈ જાનમાં. અમથા હાલી એકતા ન હોય ને તોય ઉપાડીને ગાડીમાં નાખીને લઈ જવા પડે. પ્રશ્ન એવો આવે ત્યારે ઈવડા ઈ જ ઉકેલે. આ પ્રશ્ન આવો આવી ગયો જોયું. માટે કોઈ દી જુવાનિયા હોય અને જુવાનડી હોય એવો નો વિચાર કરવો કે આ હું ઠોઠા બધા જાનમાં લઈ જવાના. કોઈ દી વિચાર એવો નહીં કરવાનો. એને ઠોઠા ક્યારેક ખરેખરા કામમાં લાગે. આવું બધું ઘૂંસવાય ત્યારે એમને જ ખબર પડે. જો વાત બધી ઘૂંસવાણી, કૃષ્ણ શર્મા તરત જ બધા વડીલ જાનિયાઓને મળ્યા અને વાત કરી. ત્યારે એ બધા એવું બોલ્યા કે ધર્મ અહીં રહે તેમાં અમે તો રાજી થઈ ભાઈ, અમારે તો કાંઈ એમાં ખોટ જાતી નથી. પણ તમે ધર્મને જ પૂછો, જેને અહીં રાખવાના છે એને જ પૂછવું જોઈએ ને. કેવા ડાયા છે બોલો, આને વડીલો કહેવાય કે ભાઈ મુદ્દાને જ પૂછો, સમજાણો. ઘણી વખત માણસ આને આને બેન જોડી દેવી ને આનું છૂટું કરી દેવી. એટલે તમે બધા લઈ મીંડ્યા છો પણ જેને છૂટા કરવાના જેને જોડવાના એને જાણીતો કરો. એક ઘરમાં ખરેખરો ડખો થયો. હો, મા બાપ ને ચાર ભાઈ ને એમાં નાના છોકરાને પરણાવીને વહુ લેવાની, વહુ જરાક સ્વભાવની આકરી, હાસા બોલી, તે જરા જેનું જેવું હોય એવું બોલી નાખે ભોખ લઈને. એટલે બધાના અહમ ગવાણા ને બધા એવા ટલે સડ્યા કે ન પૂછો વાત, બહુ કાંઈ આચરણની ખોટી નહીં પણ જરાક બોલકી વધારે અને એમાં એને વિવેક એટલો જ ઓછો કે આને આમ કહેવાથી પીતો ફાટશે એવું જાણે નહીં, ગમે ટાણે કટાણે ભગલીને કહી નાખે. વાત ખોટી ન હોય પણ ઓલ્યાને તો મારા બાપ માથામાં ઘણ માર્યા જેવું લાગે. વરખ ખાઈ ગયેલા ને જૂના ને પેધી ગયેલા એટલે એને તો કાંઈ એમ થોડું એ સારું લાગે કોક કહી જાય, એટલે બધું સડ્યું ટલ્લે. એવું ટલ્લે સીડ્યું કે ન પૂછો વાત. પછી તો બધા ઘર આખા ભેગા થયા. હો, અને એક અવાજે જેવો ઈ બોલે જોઈએ જ નહીં, હા છૂટું કરી નાખો, કોઈને આમ અડ્યા ન થાય. જે સાપ દબ્બો ને એમાંથી આવો જ અવાજ આવે એ એના બાપને સોંપી દો. કેવા સંસ્કાર આપ્યા છે. એ બધાએ ટાઈટ થઈને ઠરાવ બધા હજડંબમ કરવા માંડ્યા. હો, હા લખાણ થઈ ગયું. ત્યાં કોઈકે કીધું કે ભલા માણસો, આમ છૂટું કરી નાખવાની તમે બધા ભેગા થઈને વાત કરો છો પણ જેની યારે એનો હંધાડો છે એને જ પૂછો, તમારી યારે કોઈને એના ફેરા ફેરવા. તે બધાના સકળ વકળ ડોળા થઈ ગયા. હા ઈકો ઈકો એટલે આપણે બોલો બોલાવો એને. તે પછી એને ધણીને બોલાવ્યો. હો બધા તાતા, અને પછી વાત કરી, આમ છે ને તેમ છે ને તારી બહુ આમ છે ને, કોઈ હિસાબે આ ઘરમાં નો હાલે, હું સમજો બોલ. તઈ ઓલે ધીમે રહીને કીધું, જે છે તે તમારે બધાને એ કડવી ઝેર છે, મારે ગળી મધ જેવી છે, બોલો શું કરવાનું છે. બોલો શું કરવાનું છે કે, હા બોલો. તો એવા બધા ઘૂંસવાણા, એવા ઘૂંસવાણા,
નો હાલે, પણ તમારે નો હાલે, મારે હાલે એમ છે, શું કરીશું? તો તું નોખો થાક, બહુ સારું, કાઢી દો મારો ભાગ મકાન બસ. ત્યાં બીજા બધા કેલા નહીં જેવી વાતમાં પાછા ક્યાં બધું તડફડીને નોખું કરવા માંડ્યા, કાંઈક કોમ્પ્રોમાઇઝ કરો, કાંઈક સમજો ભલામણા. પછી માન ડાયા માણસોએ થાળે પાડ્યું. આ સંસારમાં તો આવું બધું, એને પૂછે જ નહીં. હા, ઘણા હોય ને, તું આની અરે પરણી જાય, તું આની અરે પરણી જાય. એટલે ભાઈ, જેને પરણવું છે એને જ પૂછો. તમે ક્યાં બધા નિર્ણય લઈ નાખો છો, કોકના તમારા પૂરતા લ્યો. ઘણા તો એવા દોઢ ડાયા, આખા ગામના નિર્ણય લઈ નાખે બેઠ બેઠા. એટલે આ રવા દો, આ બધો તમારે અધિકાર જ નથી, ડખે સડાવશો બધું. બહુ અદભુત આ કથા છે. ધર્મ અહીં રહે એમાં અમે રાજી છીએ, પણ બાપા મુદાને તો પૂછો કે એમને કેવી ઈચ્છા છે, એમને રહેવું છે કે નહીં. પછી કૃષ્ણ શર્માએ ઘણા જ વિનયથી બાલ શર્માને કહ્યું કે આમ તમારા વડીલ કહે છે, કાંઈ વાંધો નહીં, હું મળી લઉં છું. સમજ્યા? તમે જરાક તમારા તરફથી તમારા જમાઈને આગ્રહ કરજો, નહીતર પાછો હું કહીશ ને કે તારે અહીં હાહરી આમ રહેવું છે, તો એને એમ થાય કે મારા બાપાએ ખરા લાગે છે. આમ જ કૃષ્ણ અર્પણ દઈ દેવાના ગમે એને. તમે બે જણા જરા આગ્રહ કરજો, જમાયરાજ જમાયરાજ એમ હોય ને ગમે એમ. આવી બધી વિવેક વિનયની આ કથા છે. આ માત્ર લગ્ન નથી, આમાં તો કેમ સંસાર આંકવો, કેમ વેવાય વેવાયને વાતું કરવી, કેમ જમાઈ સાથે ને કેમ હાહરિયામાં, ને આ બધું આમાં શીખવાનું છે. થોડું નહીં, જથ્થાબંધ સમજો. સરસ. પછી કૃષ્ણ શર્માએ ઘણા જ વિનયથી ધર્મને વિનંતી કરી, ઘણા જ વિનયથી. હો, ભેળા ભેળા ભવાની ધીમે ધીમે થોડું થોડું બોલે. હો, ત્યારે પરમ દયાળુ ધર્મે તરત તેમને કહ્યું કે તમે કહો છો એ વાત બધી બરાબર છે, પણ મારે તો મારા પિતા કેમ થાય, મારી માં કેમ થાય, આવો ગુણિયલ દીકરો, કાંઈ હું કાંઈ હાહુ હવરો કેમ કરવા માંડું, હાળીઓની શિખામણી માનું. મારી બા ને મારા બાપા એમની રૂચિ તો મારે જાણવી જોઈએ ને. કૃષ્ણ શર્મા ને ભવાની કે અમે કાંઈ એવું નથી કહેતા કે એમને પૂછોમાં, બધા મળીને નિર્ણય લો. આ તો અમારા પ્રગણામાં ગરીબાઈ જાય, બધા ભણેલા થાય તો સુખી થાય, એવો અમારો તો ઊંચો વિચાર છે. આમાં અમારો પોતાનો કોઈ સ્વાર્થ નથી, વિદ્યા પ્રવર્તાવાની આ વાત છે. કે સારું, મારા પિતાજી બાલ શર્માની જેવી મરજી હશે એમ હું કરીશ. આમ બધી વાતાઘાટોનું આ બધું, એટલું બધું વાતાવરણ આમથી આમ ચગ્યું કે ન પૂછો વાત. હવે શું બન્યું? બુદ્ધિમાન કૃષ્ણ શર્મા બાલ શર્માને બહુ મહાન માનતા, તેથી તેમની પાસે બધે મળીને પાછા ગયા અને તેમની આગળ હાથ જોડ્યા અને એવા મધુર વચન કહેવા લાગ્યા કે ન પૂછો વાત. પથ્થર જેવું હૃદય પણ પીગળી જાય એવો કૃષ્ણ શર્માએ વાણીનો મધુરો પ્રવાહ ચલાવ્યો. જો સાંભળ્યા જેવો છો, આપ મહાન કુળવાન છો. હે બાલ શર્મા, હું તો આપને મારે વેવાય નહીં, સત્પુરુષ માનું છું, ઉદાર દિલના માનવી છો. બધા મોટા રાજાઓ પણ આપની સેવા કરે છે, આપની એવી મોટાઈ છે કે મોટા મોટા રાજાઓ પણ આપનું સન્માન કરીને નવાજે છે. આવી તો આપની મોટાઈ શોભે છે. આપના કુળમાં સંબંધ થવાથી હવે અમે પણ શોભા પામ્યા છીએ, તમારે લઈને અમારી શોભા વધી છે. અત્યારે આપની અમારા ઉપર જે કૃપા છે તેવી ને તેવી કૃપા કાયમ રાખજો. બાલ શર્માજી, હું બે હાથ જોડીને આપની પાસે માંગણી કરું છું કે મારી માંગણીને આપ ટાળી નાખશો નહીં. મને આપનો દ્રઢ વિશ્વાસ છે કે આપ પોતાને મુખે ક્યારેય ના કહી શકશો નહીં, તમે મને નહીં ના પાડો, મારા દિલમાં ભરોસો છે. આપની મહાનતા ઘણી વિશાળ છે, તેને હું સમજીને જ માંગણી કરી રહ્યો છું. તે પણ જો પ્રેમ હોય ને તો જ થાય, મારે તમારા પ્રેમ છે, તમારી ઊંચાઈનો મને ખરેખર ખ્યાલ છે. પ્રેમ વિના કશું મનને ગમે નહીં. જ્યારે કામ પડે ત્યારે ખબર પડે કે મિત્રતા કેવી છે. આપ મિત્રતા નિભાવી જાણો એવા મહાન મિત્ર છો. આપના પુત્ર વિદ્વાન કહેવાય છે, તેમના સમાન બીજા કોઈ અમારા મનમાં રૂચતા નથી. તમે કદાચ કહો કોક પંડિત લઈ આવો, પણ એવું બોલશો નહીં. તેઓએ કાશી જઈને વેદ તથા પુરાણોનું ધ્યાન કર્યું છે તમારા દીકરાએ, તેથી ધર્મના મુખ કમળથી પુરાણોની કથાનું રસપાન કરશું અમે. એકલું બધાને
વિદ્યા ભણાવે એવું અમારા મનમાં નથી. તમારા દીકરા બહુ ભણેલા છે, વેદ ને પુરાણ તો રોજ અમે એમની પાસેથી કથા સત્સંગનો પણ લાભ લેવા માંગીએ છીએ. હો અમારામાં રૂડા સંસ્કારનો સત્સંગ આવે કે છે. કથા રસનું પાન કરશું, શાસ્ત્રનું શ્રવણ કર્યા સિવાય બ્રાહ્મણનો ધર્મ રહે નહીં. લ્યો, શાસ્ત્રનું શ્રવણ કરવાથી જ બ્રાહ્મણનો ધર્મ રહી શકે છે.
તુમ ખુશી હમ ખુશી ભાઈ,
અદભુત વાત. આવું જયારે કૃષ્ણ શર્મા વિનય ભર્યું વચન બોલ્યા, ગલગલા હૃદયે બોલ્યા, પથ્થર વગડી જાય એવું બોલ્યા, એ એવું બોલ્યા, હે કૃષ્ણ શર્મા જરાય ચિંતા કરો માં, મુજાઈ જાઓ માં.
તુમ ખુશી હમ ખુશ ભય,
તમે જેમાં ખુશી એમાં અમે ખુશ થશું, એમાં જ અમે ખુશી છીએ. તમારા આનંદમાં અમારો આનંદ સમજો.
મિત્રતા જોઈ અપાર,
કેમ છે, તમે અમારા મિત્ર છો, અપાર તમારે અમારામાં મિત્રતા છે, અમારે તમારામાં છે. ક્યાંય ભેળું બે વેવાય આમ મિત્રતા રાખે? હવ હવની જગ્યાએ મૂછું સડાવીને બેઠા હોય, એક ઇંચ હેઠો ઉતરત બીજો, અહીં તો વેવાયોમાં મિત્ર પણ દેખાય. બોલો.
બાલ શરમાયું કહત ભયે, કરી મન મે નિર્ધાર.
એમ નામ બોલવા ખાતર બોલતા નથી, મનમાં બરોબર નક્કી કર્યા પછી બારો શબ્દ કાઢે છે. આદમી કે તોલ એક બોલ મે, આમથી આમ ડગમગાટ બોલવામાં થઈ જાય ને તો તરત એની તુચ્છતા ગણાય જાય. એક બોલમાં તોલ થઈ જાય માણાનો. એટલે નિર્ધાર કર્યા વગર, વિચાર્યા વગર ક્યારે બોલવું નહીં. વાણી અને પાણી ગાળીને વાપરવા, એ પણ આ કથા શીખવાડે છે.
નિકારી દીએ જ્યું પ્રાણ કું, યું રખે સુત હી તાહી, બાલ શર્મા હી ધીરજ ધર, ઓર સે હોવત નાહી.
જેમ કોઈ પોતાનો પ્રાણ કાઢી દે, એમ પોતાના દીકરાને, પોતાના વેવાઈને, વેવાઈને હોંપ્યા લ્યો. બાલ શર્મા હિ ધીરજ ધર, વારસે આવત નહીં. સિદ્ધાનંદ સ્વામી કે આ બાલ શર્માથી થાય, બીજા કોઈથી થાય નહીં, કામ નહીં બીજાનું. અદભુત વાત છે. આમ જયારે બાલ શર્માએ પોતાનો એકનો એક લાડલો સંસ્કારી ભણાવેલો ગણાવેલો વિદ્વાન ડાયો દીકરો પોતાના વેવાય વેવાયને હોંપી દીધો, ત્યારે કૃષ્ણ શર્મા ભવાની તો માથું ડોલાવી ગયા. હા હા, આવા મહાન કોઈ નહીં.
કૃષ્ણ શર્મા એ હી જોઈ, બાલ શર્મા કે વચન સુન,
કૃષ્ણ શર્મા હે જો, બાલ શર્મા કે વચન સુન.
અરે અતિ આનંદ ભય સોઈ, વાર વાર તે હી ચરણ પરત,
અતિ આનંદ ભય સો,
વાર વાર તે હી ચરણ પરત, ભાઈ વાર વાર તે હી ચરણ પરત,
વાર વાર તે હી ચરણ.
કૃષ્ણ શર્મા અને ભવાની ને આનંદ નો પાર ન રહ્યો, અતિશય દિલમાં આનંદ થયો. અતિ આનંદ ભય સોય, બાર બાર તે હી ચરણ પરત, વારંવાર એના પગમાં પડ્યા, વારંવાર પગે લાગ્યા, કે તમે ખરેખર મહાન છો, ખરેખર મહાન છે. વારંવાર પગમાં પડતા એવું બોલ્યા, અમે ધર્મને પુત્ર કરતા પણ વિશેષ જતન કરીને હાચવશું. જોયું, અમે ધર્મને પુત્ર કરતા પણ વિશેષ કરીને હાચવશું. હે બાલ શર્મા, હે ભાગ્યવતી, તમે ચિંતા ન કરતા અને વારંવાર આપના ઉપર કુશળ પત્ર લખાવતા રહેશું. પછી હાવ અમારો નહીં કરી નાખી, તમે ચિંતા ન કરતા. હામ હામી ઉદારતા કેટલી છે. આજ સંસારમાં એક વાતનું દુઃખ બધે દેખાય છે. આજનો યુગ બદલાઈ રહ્યો છે, પણ ઘણા ઉંમર લાયક માણસોના મન બદલાતા નથી. જાણું, કન્યાના મા બાપ પ્રેમથી પોતાની લાડલી હૃદયના કટકા સમાન દીકરીને ભણાવી ગણાવી સંસ્કારી બનાવીને કૃષ્ણાર્પણ કરે છે. બિલકુલ આશા રાખ્યા વગર કોકને દઈ દે છે. હવે સામે છોકરાના જે મા બાપ હોય ને એના સ્વભાવ તમે જોવો ને તો ક્યારેક ક્યારેક તમારા હૃદયમાં પીડા ઉપડે. શું એ લોકો પોતાના દીકરાને તો પોતાની સંપત્તિ માને છે અને મનમાં એવું માને છે કે અમારો દીકરો મરે ત્યાં સુધી અમે કહી એમ જ કરે ને અમને જ ભાળે. છોકરો ભણે ગણે મોટો થાય દેશ વિદેશમાં જાય ઘણું કમાય તો પણ બાપને માને ક્યારેય એમ નથી થતું કે હવે એમને એમની રીતે જીવવા દઈએ. છોકરાને હાથમાં જ રાખવો બરાબર પકડીને, સહેજ જય સ્વતંત્ર થવા ન દેવો. આવી મા બાપને છોકરા ઉપર આંધળી પ્રીતિ કહો કે એવો જાણે જળ વસ્તુ ઉપર પોતાનો હક દાવન માલિકી હોય એવો અહંભાવ ને માલિકી ભાવ રહે છે. આ બહુ મોટી ભૂલ છે. ઓલ્યા એ કન્યાને હાવ છોડી દીધી, પોતાનો બિલકુલ હક છોડી દીધો, દાનમાં દઈ દીધી. તો તમે મા બાપ જરા છોકરાને છૂટો તો કરો, પણ એટલા બધા બીવે કે છોકરો વહુનો થઈ જાય, અમારું નહીં માને એનું માનતો થઈ જાય, અમારા હાથમાં છટકી જાય. એટલે છોકરાની ઘરે વહુ આવ્યા પછી તો બહુ છોકરાની ચકાસણી કર્યા કરે ને, બહુ તપાસ્યા કરે ને, બહુ બોલાવ્યા કરે ને, બહુ ફોન કર્યા કરે ને, બધે ડિસ્ટર્બ કર્યા કરે અંગતમાં અંગત જીવન સુધીની. ત્યારે આ કાંઈ સત્સંગી મા બાપને શોભતું છે? આ તો કેટલું ખરાબ કહેવાય. શરમ આવવી જોઈએ. દીકરી કોકને દઈ દીધી તો દીકરો કોકને દઈ દો. જુઓ ને આ બાલ શર્મા અને ભાગ્યવતી કેટલા મહાન છે. કૃષ્ણ શર્મા અને ભવાનીએ દીકરી દઈ દીધી તો આ બેએ દીકરો દઈ દીધો. ભક્તિનું દાન ધર્મને દેવાયું તો ધર્મનું દાન ભક્તિને દેવાયું. પછી એ બે પોતાનું કુટુંબ સજે, પોતાનું સુંદર ઘર બનાવે, સુંદર વ્યવહાર ચલાવે. એમાં કન્યાના મા બાપે ઘોંક પરોણો ન કરાય ને વરના મા બાપે ઘોંક પરોણો ન કરાય. એ ઠોઠા હોય જ્યાં રહેતા હોય ત્યાં ખાઈ પીને લેર કરાય, પૈસા પૈસા જોવે છોકરા પાસે માગી લેવાય, પણ માથે ને માથે ખુશભુશ ખુશભુશ કરી કરી કરવું અને છોકરા છોકરીના જીવનને કડવા કર્યા કરવા, આ ક્યાંનો ન્યાય છે? તમારે હવે ઉંમર થઈ, શાંતિથી ભજન કરો. એ લોકો એની રીતે સારું જીવશે, સારું ભણ્યા છે, તમે સારા ભણાવ્યા છે, સંસ્કાર આપ્યા છે. હવે તમે એના ઉપરથી તમારો માલિકી ભાવ હટાવી લો પ્લીઝ, એને એની રીતે જીવવા દો ને. શા હારું માછે ને માછે બધી જવાબદારી લઈને રખડ્યા કરો છો? પણ ઘણાય નથી સમજતા. ઘરો ઘરની આ કહાની છે, તમારા સંસારીઓની છે. અમે તો ક્યાંક ક્યાંકથી થોડું ઘણું સાંભળતા હોઈએ એટલે આ બધું કહેતા હોઈએ કે આપણા સત્સંગી થઈ અને આવા સ્વભાવ રાખે એ ઠીક નહીં. એટલે મારી તો તમને વિનંતી છે, કોકે તમારા દીકરાને દીકરી દાનમાં દઈ દીધી હોય તો તમે તમારો દીકરો પણ એને દાનમાં દઈ દેજો અને તમે આઘા મરજો એની જિંદગીમાં. વચ્ચે આડા આવ્યા કરોમાં, નંડેડી કરોમાં ઘણા છોકરાને પછી હાથ જોડીને એના મા બાપને કહેવું પડે છે, તમે તમારો સંભાળો, અમારા દાંપત્ય જીવનને બગાડવામાં તમે અમને છૂટા છેડા લેવડાવશો. તમે હવે અમને શાંતિ જીવવા દો. અમે બે હંપીન રહી છે, સુખથી રહી છે, અમારે બેને અરસપરસ કોઈ તકલીફ નથી. તમે વારે વારે અમારા બેની વચ્ચે આવીને અમારામાં કડવાશ ઊભી ન કરો પ્લીઝ મમ્મી, પ્લીઝ પપ્પા. આમ બિચારાને રાડ્યું નાખીને કહેવું પડે છે, પણ તોય આવડા માથા માર્યા વગેરે રહે જ નહીં, મૂળીને માકડા જેમ હેઠા જ બેહે નહીં. મારા છોકરાને એમ રહેવું જોઈએ, મારા છોકરાની બહુને આમ કરવું જોઈએ. હવે ભલા માણા ભજન કરી સેવા કરી રવા દે, લાંબો થામાં ઊંટિયા જેમ બધે મોઢું લાંબુ કરી કરી કરીમાં ગમાણીમાં નાખ્યું એ ખાઈને પૂરું કર. પણ એવા પડ્યા હોય ને તે છૂટે નહીં. લ્યો હવે હક લઈ લ્યો. છોકરા જુવાન થાય, ભણી જાય, પોતાની મેળે ધંધો કરી ખાતા હોય એટલે મા બાપે એના ઉપરથી માલિકી હક ઉઠાવી લેવો જોઈએ. પછી પોતા પૂરતી માલિકી રાખવી, ન્યા માલિક રહેવામાં આવે. રવા દો ને, જવા દો ને, હવે જીવવા દો ને એની રીતે. તમારો યુગ જુદો હતો, એનો યુગ જુદો છે. તમે જેમ જીવાતા એમ જ એને જીવાડવાનો તમારે આ આગ્રહ શું છે ખોટો? તમે સાયકલ ફેરવતા હતા તેને સાયકલ જ ફેરવી? તમે જે ભાવની હાડીને જે ભાવની વસ્તુ પદાર્થ લાવતા હતા એ જ ભાવને એને લાવવું? તમારે ખાટલાનો વેટ નહોતો હેઠે હુતા હતા, હવે એને એમ જ હું હેઠે? આ ક્યાંનો ન્યાય છે? ત્યારે તમે કમાતા હતા હું તે ગાડીઓ ફેરવો, એ કમાઈ છે તો એને એ રીતે રહેવા દો? તમારા વિચારો ને એના વિચારો કદી મેચિંગ થવાના નથી. તમે એની લાઈફમાંથી એક બાજુ ગુડાવ, એને એને રસ્તે જવા દો. મૂકે જ નહીં. બોલો બોલ્યા, ત્રાસી જાય. ઘણા આવીને અમને ફરિયાદ કરતા હોય કે અમારા મા બાપનું શું કરવું. મેં કીધું ભલામણ હવે એનું કરવું હું. એ કે આપઘાત કરવાના વિચાર થાય છે. મેં મરીશો નહીં. એક જણો મને મળેલો સિસોદરા શિબિરમાં, મને કે મારે વિદેશ વ્યૂ જવું છું. મેં કીધું અહીં તમારે સરસ હાલે છે ને ધંધા પાણી બધું સારું. મને કે બધા ધંધા પાણી સારા છે, આવક સારી છે, મારું ઔદ્યોગિક ક્ષેત્રે નામ છે, બધું સારું છે, પણ ઘરે બહુ દુઃખ છે. વાંધો હું? તો કે વાંધો મારી બાનો સ્વભાવ છે ને કોઈ વાતે કંટ્રોલ થતો નથી. મારા પત્નીને એ ખોટી રીતે ડોશ ડોશ કરે છે ને એટલે ઓલી બહુ દુખાઈ જાય છે, અને એને લઈને મારે કોઈ વાતે હખ જ નથી. થોડોક મારી પત્નીનો સ્વભાવ આંકરો, એને સમજાવું કે મારી બાને એમ થાય તું બાયડીને થઈ ગયો છો. સમજાણો? ઓલાને સમજાવું તો ઓલાને એમ થાય કે તું માવડીયો છો. એનું કંઈક રાગ કરું તો મારા બાપાનું કંઈક આવે વીજમાં. એનું કંઈક હરખું કરો તો મારા ભાઈનું કંઈક આવે. મને કે હું બેલેન્સ કરી કરીને હવે છે ને હું અનબેલેન્સ થઈ ગયો છું. મેં કીધું ભાઈ બેલેન્સ ગુમાવીશ નહીં, સંસારને તો આમ જ આંકવાનો હોય. મને કે પણ હવે પગમાં શક્તિ નથી રહી. અરે મેં કીધું ગમે એમ કરીને તાકાત મેળવી બાપા, થાકીશ નહીં. હો ફણી કે મારી બાનો સ્વભાવ સુધરે એમ નથી. મને કે એ નો, મેં કીધું એ નહીં સુધરે, એ આશા જ ન રાખી. તો મને કે હવે અમારે જીવવું કે મરવું? મને કે અમારે છૂટાછેડા લેવા કરવું હું? મેં કીધું છૂટાછેડા ન લેવાય, કાંઈ ન કરાય, સહન કરાય. મને કે કેટલું સહન કરવું? એની કાંઈક લિમિટ હોય કે નહીં સ્વામીજી? તમને શું ખબર પડે સંસારમાં? વાત એ સાચી. મને કે તમારે તો ખાલી ઉપદેશ જ દેવાના ને પાટે બેહીને, આનો કાંઈ પ્રેક્ટિકલી અનુભવ કરો? મેં ના, બિલકુલ નહીં. આ તો બધું સાંભળ્યું હોય એના અનુમાનથી કે. મને કે વિદેશ વહી જવાની મને સૂટ આપો. એ કીધું જવું હોય જવાય, પણ ભલા માણા કાંઈ એવું ન માનતા કે ત્યાંય આપણે સુખી થઈ જાય. દુઃખ તો જે કાંઈ માંડ્યા હોય એ ગમીને જાઓ, તમારે તમારા કર્મના પ્રારબ્ધના ભોગવવાના તો હોય જ. એમ ભાગ્ય તો કાંઈ મેળ પડતો નથી, પણ મને કે આનું મારે સહન કેમ કરવું? પછી મેં એને શીખવાડ્યું હતું, ભાઈ એક કામ કરો, તમે છે ને સહન તો કરી શકશો. તમારી બાને મહાન સમજણા ડાયા જ્ઞાની વિવેકી સમજી લો તો તમારે એનું સહન થાય. મને કે પણ એવા છે નહીં સમજી લેવા? મને કે એવા હોય તો એનું અમે એવા સમજી અને સહન કરી શકીએ. તો મેં કીધું એક બીજો ઉપાય છે. હું મેં કીધું તમારી બાને થોડાક નાના, થોડાક ઓછી બુદ્ધિના, થોડાક જીદ્દી, થોડાક જડ એવા સમજી લો. મને કે મમ્મીને એમ કેમ સમજાય? મેં કીધું ભલા માણા બા તારી, ઘર તારું, ડખો તારો, અને મને તું આ બધું ક્યાં વળી ગયો? માન્યાથી ભાગીને ભજન કરવા આવ્યા છીએ. ઓલા ભીખુદાન ગઢવી કે છે, હું બસમાં બેઠો હતો કે એક ભાઈ મારી પડખે આવીને બેઠો. મને કે લ્યો તમે ભીખુભાઈ? હા. મને કે એક પ્રશ્ન છે, બોલો. તો કે મારી બોન છે ને એ મોલ્લા વાળો પટારો માગે. તો કે દઈ દે ને ભલા માણા. બેન જેવું પાત્ર ક્યાંથી? મને કે ઘરના બધા ના પાડે, તમે ખરા સન કે? તો જો ભાઈ ઘરમાં ડખો થાય એવું ન કરાય તો ન આપી, પણ કે તો બોનને દુઃખ ન લાગે. એ ભીખુદાન કે બોન તારી પટારો તારો, કોડા તારી પરખી સીટ આવી એ જ અમારો વાંક. એ કઈ વાતે તને હરખું આવે ને એવાનું કરવું હું? એમ અમારે ક્યારેક આવું બધું જીવનમાં થાય છે. તને કંઠી બાંધી જ અમારો વાંક, બીજું શું કરવું. મેં કીધું ભલામણા, કાં તારી બાને મહાન માની લે તો તું માફ કરી શકીશ, અને કાં તું સમજ કે એમાં હવે કાંઈ ગઢપણને લઈને કે જનરેશન ગેપને લઈને આ સેટિંગ થાય એવું નથી, બાના વિચારો નિમ્ન છે, એનો સ્વભાવ નિમ્ન છે એમ માની લે તો માફ કરી શકીશ. મોટા માની લો તો સહન કરી શકો, અને નાના માની લો તો આરામથી માફી આપી શકો અને જીવન ચાલે, નહીતર ન સહન કરી શકો કે ન તમે એની નિમ્નતાને માફી આપી શકો, અને ઘર્ષણ ચાલુને ચાલું રહે. મેં કીધું બેમાંથી એક રસ્તો તારે લેવો જ પડે. મારું સૂત્ર છે માફ કરો, કાં સહન કરો અને ભજન કરો, એટલે ભારે હરખું હાલે. આવી બધી બહુ વાતો કરી પછી તો ખબર નહીં હું એને કર્યું. અમારે છે ને કોઈક સલાહ લેવા આવે ને ત્યારે દેવાની હોય, પછી ખબર ન હોય એને શું કર્યું એ, અને ભગવાને અમને એ તપાસવાની કાંઈ આજ્ઞાય કરી નથી. દે દિયા ઓર હમ અમારે રસ્તે વો ઉનકે રસ્તે, મજાથી જીવન જીવવું. પણ મારી વિનંતી છે, મારો અવાજ પહોંચે ત્યાં સુધી દરેકને પ્લીઝ દીકરાને દાનમાં દઈ દો. હવે ભલે દીકરી દાનમાં દઈ દીધી છે, તમે છોકરો દઈ દો, બે હરખું સમર્પણ કરી દો, અને તમે તમારી રીતે રહ્યો અને એને એની રીતે રહેવા દો, નહીતર તમે છે ને બહુ કડવાશ ઊભી કરી દે હો, અને છેવટે તમારે લઈને એ લોકોને છૂટા છેડા લેવા પડશે. સમજ્યા? દીકરાની દીકરાની વહુના જીવન બગાડવાનો તમને કોઈ હક નથી, જીવન સજાવવાનો હક ખરો. એટલો બધો હું માથે જાપતો રાખવાની જરૂર છે. એટલા બધા તમારે હવે તમારા દીકરાને તમારા હાથમાં જ, વ્યવહારને હાથમાં જ, રૂપિયાને હાથમાં જ રાખવાની હવે શું જરૂર છે? કાલે વારે તમે મરી જાઓ કોડાઓ, પછી એને કોણ આંકી દે? એની મેળે શીખવા દો, હાંકવા દો. તમે માનો કે મરી ગયા છો, તમે જીવશો તો કોકને મારીશો, નથી સમજતા શું કરવું. ઘરો ઘરમાં આ ડખા છે, જાવા દો. તમે તમારું કરો, એને એનું કરવા દો, એ સારું જ કરશે એમ માનો. અને એ કાંઈ સારું ન કરે તમારા હાથમાં શું એવું છે તે તમે વળી બધું એનું કલ્યાણ કરી નાખશો. સમજીને જીવન જીવીએ તો આપણે સુખી રહીએ અને આપણા દ્વારા બીજા સુખી થાય. જીવન જીવતા આવડે તો અહીંયા સ્વર્ગ છે, અને નો આવડે ને તો સ્વર્ગમાંય નરક જેવા દુઃખ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃતના પ્રથમ પુરમાં ધર્મદેવ ઘર જમાઈ રહ્યા એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.